તારીખ 30/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 325 અને 326 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253
સ્વાનુભૂતિ દર્શન પાનું 182 પ્રશ્ન 325 આત્માર્થમાં સંયમ અને નીતિ ન્યાયને વચ્ચે લાવવા કે નહીં, સમાધાન જેને આત્માની રુચિ લાગે, જેને આત્મા જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી, તેને નીતિ ન્યાય આદિ બધું હોય છે, એ સ્વાભાવિક છે. ગુણની પ્રિયતા છે આત્માર્થીને, ગુણની પ્રિયતા છે, એટલે એમાં ન્યાય નીતિ એ બધું સહજપણે જ હોય છે. જેને આત્માની રુચિ લાગે, અર્થાત આત્માની રુચિ લાગે એનું શું છે કે એને નિર્દોષ થવું છે, પરિપૂર્ણ નિર્દોષ થવું છે, એને ન્યાય નીતિ એવું બધું સહેજે હોય છે. અમુક પાત્રતા તો તેને હોય છે, પાત્રતાનો હોય અને આત્માર્થી હોય, એ આત્માર્થી કહો કે પાત્રતા કહો, એ તો એક જ યોગ્યતાના બે નામ છે. યોગ્યતા બંનેની જુદા જુદા નામે બોલાય છે, આત્માર્થી કહો કે પાત્રતા કહો. જેની શ્રદ્ધા પલટી જાય છે, તેને અમુક જાતની શ્રદ્ધા સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. એ અમુક અમુક શબ્દ એટલા માટે વાપરે છે કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓનો બહારનો દેખાવ ભિન્ન ભિન્ન હોય છે, પણ અંદરમાં અમુક વસ્તુ હોય છે અને એ રીતે પાત્રતા હોય એ જ મોક્ષ માર્ગની દિશામાં આગળ વધી શકે છે. પાત્રતા ન હોય અને આગળ વધી શકે એવું ન બને. અહીંયા પ્રશ્ન બાહ્ય ન્યાય નીતિનો લીધો છે, પણ વાતને જો ચોક્કસ પ્રકારે ખીલે બાંધવી હોય તો એવા પ્રકારે છે કે એનો દર્શન બહુ મંદ હોય છે, એને વિષય કષાયનો રસ મંદ હોય છે, અને જ્ઞાનની અંદર હિત અહિત સંબંધીના પ્રયોજનભૂત વિષયની નિર્મળતા વર્તે છે, વિવેક વર્તે છે. એ ત્રણ પ્રકાર તો એને હોય જ છે, અને એ ત્રણને લઈને બહારમાં પણ કેટલાક ફેરફારો હોય છે. એક તો એનું દર્શન બહુ મંદ હોય છે, એટલે એનું મિથ્યાત મંદ હોય છે, આતરું પડે છે. વિષય કષાયને મંદતામાં રસ મંદ હોય છે, અને જ્ઞાનની અંદર પોતાના હિત હિતકારક પરિણામો અને અહિતકારક પરિણામો એ વિષયમાં સૂઝ હોય છે, એ વિષયમાં વિવેક હોય છે, એમ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની અંદર ત્રણેયમાં આવો જે ફેરફાર, ચોક્કસ પ્રકારનો ફેરફાર છે, એને ખરેખર પાત્રતા કહેવામાં આવે છે. જ્યાં વિષય કષાયનો રસ મંદ હોય, ન્યાય નીતિને સંબંધ તો કષાય પરિણામ સાથે છે, એ ચારિત્ર મોહમાં જાય છે. ઓકે, ચારિત્ર મોહનો રસ મંદ હોય છે એટલે અન્યાય અને અનીતિ ઇરાદાપૂર્વક કોઈ વાત હોતી નથી, એની મર્યાદા આવી જ જાય છે, આપોઆપ જ આવી જાય છે, એમ કેવું છે, કેમ કે રસ મંદ છે. હા, સુખ બુદ્ધિમાં ફરક પડે ને. દર્શનનું મન છે અને જ્ઞાનમાં નિર્મળતા છે એટલે સુખ બુદ્ધિમાં ફરક છે. એને લઈને સુખ છે એમ નથી. હું અનિતિ કરું તો સુખી થાવ એવું એવું કંઈ ન હોય જે સામાન્ય માણસોને હોય છે એમ નથી. અત્યારે તો સામાન્ય માણસનો પણ એવો સિદ્ધાંત જીવવાનો થઈ જાય છે કે અનિતિ ને અન્યાય કર્યા વિના જગતમાં જીવી શકાય નહીં ને રહી શકાય જ નહીં. એવો સિદ્ધાંત એનો નથી હોતો. તે ન્યાય નીતિથી અથવા પોતાને જેટલો દોષ ઓછો થાય એવા પ્રકારના પ્રયત્ન સહિત વર્તે છે. જેની શ્રદ્ધા પલટી જાય છે તેને શ્રદ્ધા પલટી જાય છે એટલે શું થાય છે કે બાહ્ય સંયોગો અનુકૂળ હોય તો હું સુખી નહીતર હું દુઃખી એ શ્રદ્ધા નથી. સુખ બહારમાં છે અનુકૂળતામાં સુખ છે એવી શ્રદ્ધા નથી. સુખ આત્મામાં છે અને આત્મામાંથી તે પ્રગટ થશે અને આત્મામાંથી પ્રગટ કરવા યોગ્ય છે અને તે પ્રકારનો પુરુષાર્થ કરવા યોગ્ય છે એમ શ્રદ્ધા છે. જેની શ્રદ્ધા પલટી જાય છે તેને અમુક જાતની શ્રદ્ધાની સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. આમાં શું છે કે કોઈ વિશેષ લૌકિક સજ્જન હોય માટે પાત્ર છે એવું પણ નથી. ઘણા એવા સહેજે સહેજે પ્રકૃતિગત રીતે અથવા એ જાતના આદર્શને ધારણ કરીને પણ વિશેષ લૌકિક સજ્જનતામાં હોય છે. માટે એ આત્મકાર્ય માટે પાત્ર છે એમ પણ નથી. અને આત્મકાર્યમાં પાત્રતાવાળો હોય એટલે એ આટલો એટલે એને એનામાં બહારની પરિસ્થિતિ ન દેખાતી હોય માટે એ પાત્ર નથી એમ પણ નથી. પણ અમુક વસ્તુ તો હોય જ છે, કેમ કે કશાય રસમંદ છે અને સમજણમાં સુખબુદ્ધિ આદિની આદિની માન્યતામાં ફરક છે એટલે એ પાયાનો ફેરફાર છે. ઘણી કશાયની મંદતા હોય, ખૂબ ન્યાય નીતિથી પોતાનું જીવન ચલાવતા હોય છતાં જડ અને ચૈતન્ય ભીમ છે, પોતે પરપદાર્થના કાર્યો કરી શકતો નથી એ વાત ગમતી જ ન હોય, સાંભળવી ગમતી ન હોય, એલર્જી એની હોય, એનું શું કરો કે જે દર્શનનો મારનાર છે. ચારિત્ર મોહમંદ થાય એવું ઘણું ગમતું હોય અને દર્શન મોહમંદ થાય એવું બિલકુલ ન ગમતું હોય. એનો દેખાવ બહુ સારો હોય પણ એને પાત્રતા નથી ગણતા, એને પાત્રતા નથી ગણતા. પાત્રતાનો મુખ્ય સંબંધ મિથ્યાતની મંદતા સાથે છે. એ મિથ્યાતની મંદતા થતા થતા સાથે સાથે અમુક પ્રકારે ચારિત્ર મોહની પણ મંદતા વિનાભાવીપણે હોય છે એટલી વાત છે. પણ એ મુખ્ય ફેક્ટર નથી, એ સાઈડ ફેક્ટર છે. એટલે અમુક જાત અમુક જાત અમુક પ્રકાર અમુક પ્રકાર એમ જવાબ દે છે. એવી એવા પ્રકારની પાત્રતા હોય છે. પાત્રતા વગર શ્રદ્ધા હોતી નથી. એ સાચી શ્રદ્ધા છે એને તો પહેલાં પાત્રતા હોય છે પછી શ્રદ્ધા હોય છે. એ પ્રશ્ન છે ચારિત્ર મોહની મુખ્યતાથી. એ પ્રશ્ન છે કે પાત્રતા સાથે એનો કંઈ સંબંધ ખરો કે હા અમુક સંબંધ તો હોય જ છે. એ વગર ઉપદેશ નહીં પરિણમે એમ વાત છે. એવો પણ એક પત્ર છે એટલે આત્માર્થી તો એમ જ લેવું, આત્માર્થી તો પોતાના માટે એમ જ લેવું. હવે આમાં શું છે, કેટલીક વાત પોતાના માટે લેવાની હોય છે અને જે પોતાના માટે લેવાની હોય છે એ પ્રકારે બીજાની અપેક્ષા રાખવાની નથી હોતી. એવો થોડોક ન્યાયનો વિષય એવો છે. પોતાના માટે સંપૂર્ણ નિર્દોષ થવું છે અને એ રીતે પોતે પોતાની પરિણમનને ચાલ ગોઠવે, પછી બીજા જીવની અંદર અમુક પ્રકારે એવો ન દેખાય તો પાછો પોતે એની સમજણમાં ફેરફાર થઈ જાય, એવી રીતે નહીં આવવું જોઈએ. એમ પોતાના માટે અને બીજાના માટે થોડો ફેરફાર છે, નહીતર એ પોતે જજમેન્ટ લેવામાં ભૂલ કરી બેસશે. પોતાના માટે ખૂબ આગ્રહ રાખે એનો વાંધો નહીં, એવો જ આગ્રહ બીજાના માટે રાખે તો ભૂલ થવાની સંભાવના ખરી. કેમ કે યોગ્યતા અયોગ્યતાના પરિણામોના પ્રકારો ઘણા છે, ઘણા પ્રકારો છે, ભિન્ન ભિન્ન જીવમાં ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતા અને ભિન્ન ભિન્ન પ્રકારની અયોગ્યતા. સમજણને લગતી, આચરણને લગતી અને શ્રદ્ધાને લગતી, એટલે ઘણા પડખામાં ઊભા થાય છે. અને એટલે એમ હોવાથી અમુક અમુક શબ્દ વાપરે છે. એટલે શું કહે છે, અમુક પ્રકારે આમ હોય, અમુક પ્રકારે આમ હોય, અમુકમાં બધા તો સમજે ને. અને જો વાતને બાંધી દે તો ભૂલ થવાનો પાછો સંભવ છે. એટલે બહારથી એને બાંધવાને બદલે અંદરથી એને નક્કી કરવી હોય તો મિથ્યાત્મન થવું જોઈએ પાત્રતાવાળાને, જ્ઞાનમાં હિત અહિતનો વિવેક આવવો જોઈએ પાત્રતાવાળાને, શું અને આચરણની અંદર અથવા વિષય કષાયના પરિણામની અંદર ચિકાશ ભટવી જોઈએ. કાલે જે એક દ્રષ્ટાંત દીધો હતો, રામચંદ્રજીને 6 મહિના પરિણામ થયેલા તો ચીકણા ખરા કે નહીં, કે નહીં એમ છે. એ રીતે પોતાના માટે સમજવું એ અનુભવથી સમજવાનું હોય છે, બીજાના માટે સમજવું એનો બીજાના પરિણામનો અનુભવ તો પોતાને થતો નથી, એનું જજમેન્ટ કેવી રીતે આવે. એક વાત તો એ છે કે મારે મારું કામ છે, મને મારા પરિણામો મારા ભાવો સમજવાના સાથે મારે પ્રયોજન છે, મારા સુધાર બગાડનું મારે પ્રયોજન છે, મારા સુખ શાંતિનું મારે પ્રયોજન છે, પણ બીજાના પરિણામ સાથે તો મારે એ પ્રયોજન છે ને. તેથી મારે બીજાના પરિણામને સમજવા માટે પ્રયોજનભૂત રીતે કોઈ વાત લેવાની જરૂર નથી, મારે કોઈ પ્રયોજન નથી. જેના જે પરિણામ હોય તે તેને તેના પ્રયોજન સાથે સંબંધ ધરાવે છે, એટલે પોતે લાંબુ ઊંડા ઉતરવાનું માથું મારવાનું પસંદ ન કરે. કેમ કે તેથી પોતાને કોઈ પ્રયોજન નથી. ગુણદોષને જ્યારે સમજવા છે ત્યારે પોતે પોતાના પરિણામોને પોતાના અનુભવથી સમજે, એ અનુભવ પદ્ધતિ વધારે યોગ્ય છે. પછી 326 એના અનુસંધાનમાં જ પ્રશ્ન છે કે અવિનાભાવી પણ કહીએ તો શું વાંધો આવે? અવિનાભાવી એટલે શું? કે ન્યાય નીતિ એને એને પાત્રતાને અવિનાભાવી પણ છે એમ કહીએ તો કે ઠીક છે, અવિનાભાવી પણ તો છે, કેમ કે જ્યાં દર્શનવો મંદ થાય છે ત્યાં કસાયનો રસ પણ ઘટે જ છે, આપોઆપ ઘટે જ છે, એટલે અવિનાભાવી પણ તો એ રીતે છે, સાવ ન જ હોય એવું કાંઈ નથી, વિરુદ્ધ જ ચાલે, ચારિત્રગુણ સાવ વિરુદ્ધ જ ચાલે અને શ્રદ્ધામાં ફાયદો થતો જાય એમ કંઈ ન લેવું, અવિનાભાવી પણ તો છે એટલે અમુક જાતની પાત્રતા તેને હોય છે, અમુક અમુક શબ્દ લઈએ છે, કેમ કે એમ જો ન લઈએ તો ઘણા ભૂલ કરે છે. બહુભાગ જીવનો પરિણમન બાહ્ય દ્રષ્ટિવાળો હોવાથી, પરલક્ષવાળો હોવાથી જીવ પોતાનું નથી જોતો, બીજાનું વધારે જોવે છે અને આ કારણે એ બીજાના જજમેન્ટ લે છે અને એમાં ભૂલ થવાનો કે બીજાને અન્યાય થવાની સંભાવના ઘણી છે. હવે જ્યારે ગુણદોષ પ્રધાનતાવાળો જ આ વિચારસરણી છે, આખી વિચારસરણી કેવી છે, ગુણદોષની પ્રધાનતાવાળી જ્યારે આ વિચારસરણી છે તો પોતાના ગુણદોષથી એ વિષયને સમજવો એ શ્રેષ્ઠ પદ્ધતિ છે, યોગ્ય પદ્ધતિ છે, કેમ કે પોતાના ભાવો પોતાને અનુભવમાં આવે છે, જ્યારે બીજાના ભાવો પોતાને અનુભવમાં નથી આવતા, અનુભવમાં નથી આવતા એટલે સર્વાંશે નથી સમજાતા એવું પણ નથી, સમજાય પણ છે, પોતાના અનુભવથી પણ અમુક વાતો બીજાના ભાવો સમજાય છે પણ પ્રયોજન નથી એને, એની સાથે પોતાને કાંઈ પ્રયોજન નથી, એટલું છેટું રાખવું જોઈએ. એટલે અમુક જાતની પાત્રતા જીવને હોય છે, જ્યાં રુચિ પલટાય જીવની, જીવની જ્યાં રુચિ પલટાય, જ્યાં પોતાને આત્માર્થી પણ જ્યાં થાય અને જ્યાં પોતાના આત્માનું જ એક પ્રયોજન છે હિત અહિતનું, ત્યાં તેનો ત્યાં જીવનો કષાય મંદ હોય છે અથવા કષાય રસમંદ હોય છે. કષાય મંદ હોય, કષાય રસમંદ થાય એટલે કષાય સહેજે મંદ થાય છે. કોઈ જીવોને કષાય રસમંદ ન થાય ને કષાય મંદ થાય એ પ્રકાર તો બરાબર નથી અને એ લૌકિકમાં હોય છે. લૌકિકની અંદર ન્યાય નીતિ ઘણા સારા હોય તો પણ કષાય રસ એટલો મંદ નથી થતો, ત્યાં પરિણામ ચીકણું. હા, એટલે શું છે, કષાય રસ એટલો મંદ નથી થતો. બીજું પણ એવું પણ છે, આમાં તો બહુ ઊંડો વિષય છે જરા, કે કોઈ કોઈ જીવોને કષાય અને કષાય રસ બે મંદ હોય તો પણ તે યથાર્થ પ્રકારે નથી હોતો. આ પણ એક વિચારવા જેવો વિષય છે. કોઈ જીવો એવા પણ હોય છે લૌકિકમાં, એનો કષાય મંદ હોય અને એનો કષાય રસ પણ મંદ હોય, તીવ્ર ઈલિશિયા ન હોય એની, ઈલિશિયા સાથે સંબંધ રાખે છે શું, પણ એમાં યથાર્થતા ન હોય તો પણ એ જીવ એ પ્રકારના પરિણામમાં બહુ લાંબો સમય ટકી શકતો નથી, અથવા તદભાવ પૂરતો લાંબો અને લાંબો ટકે છે તો બીજા ભાવમાં ફેરફારો થઈ જાય છે પરિણામમાં. આત્માના હિત અહિતના લક્ષણ નથી હોતા, એમાં લૌકિક લક્ષ વધારે હોય છે, બાહ્ય લક્ષ વધારે હોય છે, અને બાહ્યાચરણની પ્રધાનતાનો લક્ષ હોય છે, એવો પણ પ્રકાર હોય છે. એ ગાંધીજી જોઈ લીધું. આપણે ધ્રુવલિંગીને તો અત્યારે નથી જોતા, ધ્રુવલિંગને તો એવું હોય છે, એને તો શુકલ્યશ્ય હોય છે. ધ્રુવલિંગીને તો કેટલી શુકલ્યશ્ય, એટલે કસાયરસ ઘણો મન થતો મન થઈ ગયું હોય, તો એ તો યથાર્થતા નથી. પણ આપણે એક વર્તમાનમાં લઈએ કે ગાંધીજી છે તો બહુ આદર્શ વિચારધારાના એક વ્યક્તિ હતી, અને એમના અનુયાયીઓ પણ ગાંધીયન વિચારધારા ગાંધીયન પોલિસીવાળા ગણાય છે. જીસસ ક્રાઇસ્ટ થયા, એને કોઈ લાફો માર્યો તો કે એક ગાલે લાફો માર્યો, એટલે મારો બીજો ગાલ બાકી છે. શું કીધું એને? એક ગાલે ત્યાં લાફો માર્યો તો તારે તને એથી પૂરતું રાજી થતો હોય તો મારો બીજો ગાલ હજી ખાલી જ છે. શું એવો માણસો હોય છે, એવી કસાયની મનતાવાળા માણસો હોય. પણ એને એટલે કંઈ યથાર્થતા છે એવું નથી એની અંદર. યથાર્થતા એક બીજો વિષય છે. પાત્રતાને યથાર્થતા સાથે સંબંધ છે. કેમ કે પાત્ર જીવ છે એ મોક્ષ માર્ગમાં આવવાનો છે, એટલે પાત્રતા એનલાર્જ થઈને, પાત્રતાનું ડેવલપમેન્ટ થઈને સમ્યક્ત્વમાં પરિણમે છે. અથવા યથાર્થતા છે એનું આગળનું રૂપ છે એ સમ્યક્ત્વ છે, અથવા સમ્યક્ત્વનું પ્રીસ્ટેજ છે એ યથાર્થતા છે. એમ છે. એટલે સમજણની યથાર્થતા, શ્રદ્ધાની યથાર્થતા અને ચારિત્રના જે વિષય કષાયના પરિણામો ક્રોધમાન માયા લોભના છે, ન્યાય નીતિ આદિના છે, એની યથાર્થતા એનું મૂલ્ય છે. અહીંયા જે અમુક કેવું છે એમાં યથાર્થતા કેવી છે, એમાં યથાર્થતાને પોઈન્ટ આઉટ કરવી. અમુક પ્રકારે હોય છે, અમુક પ્રકારે હોય છે, એમાં યથાર્થતાનો પ્રકાર છે. શું કેમ કે અયથાર્થ પ્રકારે પણ હોય છે ખરું, પણ એ પાત્રતાના ની પરિઘિમાં સરકમફરન્સમાં એ નથી આવતું. આત્માર્થતા કહો, મોક્ષુપણું કહો, ત્યાં મુખ્ય ફેક્ટર યથાર્થતાનો છે, અને તે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેયની સાથે કનેક્ટેડ હોય છે. ત્રણેય ગુણોના પરિણમન સાથે કનેક્ટેડ હોય છે. એને અમુક પ્રકાર એમ કહેવામાં આવ્યો છે. અમુક કહો કે યથાર્થ કહો. યથાર્થ એટલે જ્યાં જેમ જે જે પ્રકારે જોઈએ ત્યાં તેમ, યથાર્થ એમ. શું એટલે શું? પહેલા એમણે જવાબ દીધો કે જેને આત્મા જ જોઈએ છે. જો પહેલામાં શું દીધું? આ વાત ત્યાં બાંધી છે એમણે, અથવા સેન્ટર પોઈન્ટ અહીંયા છે, કેન્દ્રસ્થાન આયા છે, કે જેને આત્મા જ જોઈએ છે, જેને બીજું કાંઈ જોઈતું નથી, એની વાત છે પાત્રતાની. એને સજ્જ ન્યાય નીતિ હોય છે, એની એને બધી યથાર્થતા હોય છે એમ કહેવું છે. બીજામાં પણ એમ જ દીધું છે, જો નીચે કે રુચિ પલટાય, આત્માર્થીપણું થાય, આત્માનું જ એક જ પ્રયોજન હોય તેને કષાયો મંદ હોય છે, તેને વિષય કષાયોની ગ્રદ્ધિ તૂટી જાય છે. આ ગ્રદ્ધિ છે એ ચીકણા પરિણામ છે. શું ખાસ તો ગ્રદ્ધિ શબ્દ આહાર માટે વધારે વપરાય છે. આપણે ખાવામાં ચીકાશ નહીં હોવી જોઈએ, ખાવાની ગ્રદ્ધિ નહીં હોવી જોઈએ. શું અમુક વસ્તુ બહુ ભાવે, ખૂબ ખાવાનું મન થાય, ઘણું ખાવાનું મન થાય, ખાતી વખતે ગ્રદ્ધિના પરિણામ થાય, ચીકણા પરિણામ થાય, અને બહુ ભાવે છે, બહુ સારું લાગે છે, એ તૂટી જાય છે. જ્યાં આત્માર્થીપણું આવે છે, પોતાના આત્માના હિત અહિતના પ્રયોજનમાં જ્યાં જીવ આવે છે, ત્યાં વૃદ્ધિના પરિણામ કરી જાય છે. આ એક બહુ ધ્યાન ખેંચવા જેવું સિમ્પટમ છે. અધ્યાત્મના શાસ્ત્રોમાં છે, અધ્યાત્મના વિશેની ચર્ચા કરે, આધ્યાત્મિક દશા મને પ્રાપ્ત થાય એવી ઈચ્છા રાખે, અને જ્યાં ખાવા બે ત્યાં વૃદ્ધિના પરિણામ થઈ જાય, સારું લક્ષણ નથી, ગુડ સાઇન નથી, બેડ સાઇન છે. ચારિત્ર મોહનો દોષ શેનો દોષ છે? ચારિત્ર મોહનો દોષ છે. પણ એની જે ચિકાશ છે, એ ચિકાશ નુકસાન કરે છે, પ્રયોજનને હાનિ પહોંચાડે છે, એમ કહેવાનો આશય છે. દર્શનમોહ સાથે સંબંધ થવાનો. એટલે જ્યાં આત્માર્થી હોય અને આત્મ પ્રાપ્તિની દિશામાં જીવ આગળ વધતો હોય, આગળ વધવા માંગતો હોય, એને સૌથી પહેલા અહીંયા લુખાશ આવી જવી જોઈએ. ખરેખર તો પ્રેક્ટિકલ લાઈનમાં જો જીવ પરિભ્રમણની ચિંતામાં પડી જાય કે પોતાના સ્વરૂપની ખોજની અંતર જિજ્ઞાસામાં પડી જાય, ત્યારે એને હું શું ખાઉં છું, હું નથી ખાતો, એનું ભાન ઓછું થઈ જાય. એની સાવધાની, એની દરકાર, એની કાળજી, એનું લક્ષ ઘટી જાય. એવું સહેજે સહેજે બને છે, એનું નામ યથાર્થ વૈરાગ્ય અથવા યથાર્થ ઉદાસીનતા છે. નહીંતર ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે અને ત્યાગ વૈરાગ ભારમાં આવી જાય, પણ ખાવાના પરિણામની અંદર ગડબડ હોય, બહુ ભાગ આમ જોવામાં આવે. ત્યારે એમણે એક પોઈન્ટ આઉટ કર્યો, એની વૃદ્ધિ તૂટી જાય છે, હોય તોય તૂટી જાય છે. પહેલાં ભૂતકાળના જીવનમાં એવી વૃદ્ધિ હોય તો પણ એ તૂટી જાય છે, છૂટી જાય છે, એને પરિણામ એ બાજુ ચાલતા નથી, દુર્લક્ષ થઈ જાય છે. ઉદય આવે તો લોકો હતરવાના પીરશે, કેટલા પણ અહીંયા જેમ જેમ પીરસતો જાય તેમ તેમ અહીંયા નિરસતા વધતી જાય. નહીતર શું થાય કે આ બાજુ પીરસતો જાય, આ બાજુ રસ વધતો જાય. આખો આધાર યોગ્યતા ઉપર છે. એટલે મુમુક્ષુતાનું લક્ષણ એ બાંધ્યું કૃપાળુ દેવે, બહુ ઊંડા છે, ઊંડેથી વાત લઈએ છીએ પોતે, કે મૂળા શક્તિમાં મૂંઝાય. મુમુક્ષુ કોને કહીએ કે મૂળા શક્તિમાં મૂંઝાય, રસ આવે ને, એને નિરસતા આવે, મૂંઝાય ત્યારે નિરસતા આવે. જેટલી થાળીમાં જાજી આઈટમ એટલો ઉપયોગ ને જમતા જમતા ભમાવાનો ખરો કે નહીં? હવે કોળીઓ જરાક એનાલિસિસ કરવા જેવી વાત છે. જમવાનો ક્રિયા અને પરિણામોનો, જમવાની ક્રિયા અને જમવાના પરિણામો, એનું એક પૃથક્કરણ કરીએ આપણે. હં, તો કોળીઓ મોઢામાં કેટલી સેકન્ડરી છે, મિનિટો તો રહેતા નથી. ભલે ડાક્ટર વૈદ્ય એમ કે 40 વખત ચાવો, 32 દાંત છે તો 32 વખત ચાવો, તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. અમુક મિનિટો જ, અમુક સેકન્ડો જ મોઢામાં તમે કોળીઓ નાખો છો એ રીએ છે. કેમ કે જેવો કોળીઓ નાખો એટલે રસગ્રંથિમાંથી રસ છૂટે છે અને સીધું ઉતરવા માંડે છે. થોડું 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 કરીને સેકન્ડોમાં તો બધું ઉતરી જાય છે. થોડું થોડું તો ઉતરતું પછી જ શરૂ થઈ જાય છે. જરા માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરજો. હમણાં મને એમ કીધું કે તમે સરખું ચાવતા નથી ને, એટલે આ સ્વાદ નથી, ઉગેડો મને કડવો સ્વાદ નથી આવતો. તો જરાક ચાવીને ખાવાનો પ્રયત્ન કરો. પણ પ્રયત્ન કરીએ છીએ તો બહુ નથી ચાલતો, એમાં સફળ નથી થવાતું, ઉતરી જાય છે. સેકન્ડોમાં ઉતરી જાય છે અને થોડું થોડું ઉતરવું તો પહેલેથી જ શરૂ થઈ જાય છે. ધ્યાન રાખીએ તો, જો ધ્યાન રાખવામાં મુશ્કેલી છે, પણ તો ધ્યાન રાખીએ તો તે ક્યારેક ક્યારેક. હા, તો હવે તમે 70 વાના જો ભાણામાં નાખ્યા હોય ને સેકન્ડોમાં કોળીઓ ઉતરી જતો હોય, તો તમે બીજા 2-4-5 જગ્યાએ લેવા જાવ તો ઓલું તો વિયોગ ગયું હોય. રોટલીને સાથે એક સાથે બીજા સ્વાદોને મેળવવાના હોય છે ને, હારે હારે ખાવાનું એ કારણ છે ને, એટલે તો એક સાથે પીરસે છે. નહીં તો એક પૂરું થાય પછી બીજું પીરસે, એ પૂરું થાય પછી ત્રીજું પીરસે. પીરસે છે બધું એક સાથે, એવી 4-5 શાક તો 4-5 શાક એક સાથે, 1-2 કઠોળ એક સાથે, 3-4 ફરસાણ એક સાથે, 5 મીઠાઈ એક સાથે, પછી 70 વાના. 70 વાના તમે હારે તો ખાઈ શકો એમ છો જ ને. જામ આમ 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 લેવા જાવ તો ઓલું તો બીજું ગયું હોય. ઉપયોગ ભમાવા સિવાય શું ફાયદો છે? જેટલો ઉપયોગ ભમે આના ઉપરથી, આના ઉપર, આના ઉપરથી, આના ઉપર, આના ઉપરથી, આના ઉપર, આના ઉપર, એટલી આકૃતા વધવાની છે. એટલો આકૃતા જ વધવાની છે અને જેટલા ગ્રંથિના પરિણામ ખાવામાં એટલી આકૃતા વધવાની છે. એ ગ્રંથિના પરિણામમાં એમ કહેવું છે કે જીવના પરિણામ તે તે ખાવાના પદાર્થો ઉપર ખેંચાય છે. શું થાય છે? ખેંચાય છે. અને જેટલો જીવ બહારમાં ખેંચાય છે એટલો અંદરથી દૂર જાય છે. કેમ કે દિશા 2 જ છે, એક પૂર્વ અને પશ્ચિમ. જેટલો પશ્ચિમમાં જાય એટલો પૂર્વ દિશાથી દૂર જાય, અને પૂર્વમાં હાલે એટલો પશ્ચિમથી દૂર જાય. જેટલો બહારમાં ખેંચાય છે એટલો એ પોતાને અંદરમાં જવામાં કઠણાઈ ઊભી કરે છે. શું ઊભી કરે છે? મુશ્કેલી ઊભી કરે છે. તદાત્મ વૃત્તિ એટલો મોક્ષ વિશેષ દૂર છે. તો અહીંયા ખાસ કરીને એમણે વૃદ્ધિના પરિણામ લીધા છે. બેન સર તમે જમતા નહીં જોયા હોય? જોયા હા, ઉડાસ 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 હોય. અને 12 વાગે ને એમ કે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે એમ કહેવું પડે. બીજા માણસો રાહ જોતા હોય કે ક્યારે બોલાવે રસોઈ થઈ જાય, ત્યારે એમને કહેવું પડે. અને કહેવું પડે ત્યારે એમને અણગમો થાય એ વાત સાંભળીને. કોઈક વાર અણગમો વ્યક્ત કરે, એ ત્યાં વખત થયો એટલે તમારા જમવાના પડઘમ વાગે એમ કે. પડઘમ વાગે એટલે શું? મોટા ઢોલકા કાનમાં વાગે ને, ઢોલકા નો અવાજ આવે તો કાનમાં વાગે, એમ એમ નહીં વાગતું તો ગમે નહીં, પછી જમી લઈએ. બહુ ઉદાસીનતા હોય, જમવામાં તો એકાદું થેપલું ને છાશ પાતળી એવું લેતા હતા, એકાદ કપ દોઢ કપ જેટલી છાશ અને એક કે દોઢ થેપલું, બસ ખોરાક બહુ ઘટી ગયો હતો. પણ એટલું ઉદાસ પરિણામ છે. હવે બીજા ગરજેથી જમતા હોય તો પકડી લઈએ ને, કેવી રીતે પકડી લઈએ, કેવી રીતે ખાય છે. બીમાર તો રહેતે છે, આ દવા લેવાની છે, આ દવા લેવાની છે ને બધું પોતાના હાથે લઈએ ને, એમને દેતા હોય વાત કરે ને કે આ દેવા લેવાની, સવારથી તમારા પીપુડા ચાલુ થઈ ગયા, વાજા વાગવા માંડ્યા તમારે, પીપુડા સમજતા બજા, હા બજાતા ને પાઇપ બજાતા ને શું કહેતા. એટલે વિષય કષાયોની ગ્રંથિ તૂટી જાય છે. એક આત્મા જ જોઈએ છે, જો ક્યાં આવે છે, કેન્દ્ર સ્થાન આવ્યા છે, એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી, એવી અંતરથી પરિણતિ થઈ જાય, પરિણતિ થઈ જાય. જો શું લે છે, પરિણતિ થઈ જાય છે, તેને નીતિ ન્યાય સાથે સંબંધો છે, એને અન્યાય અનીતિ કરવા ગમતા નથી, ગમે નહીં. એવી વાત આવે તો, પ્રસંગ આવે તો અણગમો થાય, એને શું થાય, અણગમો થાય, ગમે નહીં. કેમ કે અન્યાય અનીતિમાં મલિનતા વધારે છે, અશુભ છે ને એટલે મલિનતા વધારે છે, અને પોતે એકદમ પવિત્રતાના માર્ગે જવા માગે છે. આત્મા જ જોઈએ છે, પૂરો પવિત્ર પદાર્થ છે, અને એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, આત્મા જ જોઈએ છે અને બીજું જોઈએ છે એમ નથી. પાછું અસ્તિ નાસ્તિ બે લે છે, કે એક આત્મા જ જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી. વચનામૃત ગ્રંથમાં પણ એમણે ખાસ પ્રકારની પાત્રમાં આ વાત લીધી છે, કે એક આત્મા જ જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી, એ ખાસ પ્રકારની પાત્રતા છે. અને એનું કોર્ડિનેશન એમને એક કરવા જેવું છે, એ છે કે પાછળ એક પ્રશ્ન કોઈ એમ પૂછ્યો છે કે એમને તત્વ તો બરાબર સમજાય છે પણ પરિણમતું નથી, તો ચોખ્ખું સમજાય છતાં ન પરિણમે એનું શું કારણ, શું પરિણમ ન આવે એનું શું કારણ, સમજાય ચોખ્ખું એટલે જ્ઞાનમાં એવું કાંઈ ગડબડ નથી, એ નથી સમજાતું, કામ તો થતું નથી, તો એનું શું કારણ, તો કે ખાસ પ્રકારની પાત્રતા નહીં હોવાને લીધે. શું લીધું, ખાસ પ્રકારની પાત્રતા એટલે કેવી, ત્યાં એ વાત નથી કરી એમણે, પણ બીજી જગ્યાએ પછી વાત કરી છે જે કોર્ડિનેટ કરવી જોઈએ, કે ખાસ પ્રકારની પાત્રતા એટલે શું, કે એક આત્મા જ જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી, એને ખાસ પ્રકારની પાત્રતા કહે છે. જ્યાં એમ હોય કે એક આત્મા જ જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી, ત્યાં એનો દર્શનમાં પણ મંદ થાય, એના વિષય કષાયના ગ્રંથિના પરિણામોનો રસ પણ તૂટેલો હોય, અને એને વિવેક હોય એ ઉપાદેયનો, કેમ કે એને આત્મા જ ઉપાદેય છે, એટલે એને હે ઉપાધિનો વિવેક જ્ઞાનમાં બુદ્ધિમાં બરાબર એની મતિ સવળી થઈને જ કામ કરે. આ પ્રકારે ઊભો થઈ જાય છે ખાસ પ્રકારની પાત્રતામાં. એટલે બંને પ્રશ્નોની અંદર એમણે એ વાત લીધી છે. શું કે એક આત્મા જ જોઈએ અને બીજું કાંઈ જોઈતું નથી, આ વાત ઉપર એમનું વજન હતું. અને એ પ્રકારના પરિણમનમાં પરિણતિ થઈ જાય ત્યાં સુધી મોક્ષ એ પહોંચી જવું જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ. ક્યારેક વિચાર આવે એમ નહીં, ક્યારેક વાંચન કરે ત્યારે લઈએ એમ નહીં, એની પરિણતિ આત્માર્થીની એ થઈ જવી જોઈએ કે મારા આત્મા જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી. અનંત કાળે પ્રાપ્ત એવો મનુષ્ય ભાવ કાકતાલીય ન્યાયથી આવેલો છે. કાકતાલીય ન્યાય એટલે હું કાગડાને બેસું ને ડાળને પડવું, નહીંતર કઈ કાગડાના વજનથી 1.5 કિલો વજનથી કાંઈ ઝાડની ડાળ ન પડી જાય, પણ મૂળ ઝાડની ડાળ હળી ગઈ હોય, અડી રહી હોય, અને ડાળનું જેટલું બધું વજન હોય કે જરા કોક એને હલાવે એટલી જ વાર લાગે, એ પોતાના વજનથી જ પડી જાય, એવી રીતે હળી ગયેલી હોય. એમાં કાંઈ બેઠો ને હલી હલી ભેગી પડી. એમ આ મનુષ્યપણું, અત્યારે જે મનુષ્યપણું આવ્યું છે, એ કાગડાને બેસવું, લાળને પડવું, એવી રીતે આવી ગયું છે. હવે એ મનુષ્યપણુંમાં જો ધારે કરવા ધારે તો સિદ્ધ પદનું રિઝર્વેશન થાય, એવા બધા જ સંયોગો આવે ન મળેલા છે. શું જૈન ધર્મ, સત્સંગ, યોગ અને પોતાને પણ કોઈ એક પ્રમાણમાં ઈચ્છા, કોઈ એક પ્રમાણમાં તો ઈચ્છા છે તો સત્સંગમાં આવે છે. આટલું બધું સરસ જોગવાઈ ઊભી થઈ ગઈ છે ત્યારે એક વખત નિર્ધાર કરી દેવું, કરી લેવું જોઈએ કે હવે આ જિંદગીમાં અનંત કાળમાં અનંત મળ્યું, અનંત ભોગ્યું, અનંત થયું, બધું ઘણું થઈ ગયું, પણ પરાવર્તનમાં કાંઈ બાકી નથી રહ્યું. હવે આ ભાવ સિદ્ધ પદ માટે કરી ઉપયોગ કરી લેવો છે, આ ભાવનો ઉપયોગ સિદ્ધ પદ માટે કરી લેવો છે. આટલું મોટું એચિવમેન્ટ હોય તો બીજો વિકલ્પ શું કરવાનો હોય, બીજો વિચાર શા નો કરવાનો હોય, એ પૂરી શક્તિથી એક બાજુ કામે લાગી જવાનું. એટલે એક આત્મા જ જોઈએ છે અને બીજું કાંઈ નથી જોઈતું, એ જ્યાં આવી જાય આવી ગયું કે એનું બધું યથાર્થ છે, જા પછી એના પરિણામોની ચર્ચા કરવાની જરૂર નથી કે નામ કેમ છું, ફલાણું કેમ છે, એનું બધું યથાર્થ જ છે. જેમ જ્ઞાનીનું બધું યથાર્થ છે એમ એનું મુમુક્ષુનું પણ બધું યથાર્થ છે, કેમ કે એને એક આત્મા જ જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાની મુમુક્ષુની પાત્રતામાં એ વાત પકડે છે કે આને જોઈ છે શું, હજી આને બીજું કાંઈ જોઈ છે, બીજું કાંઈ જોઈ છે એટલો એને પ્રતિબંધ છે, જેટલું બીજું કાંઈ જોઈ છે એટલો એને પ્રતિબંધ છે. જ્યાં એને આત્મા જ જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી ત્યાં એને પ્રતિબંધ શું રહ્યો, એને કાંઈ પ્રતિબંધ ન રહ્યો. જા એવી રીતે પાત્રતાને નાની સમજે છે, અવલોકે છે, અને એ જ રીતે પોતે પોતાની રીતે તૈયાર થવાનું છે. કાંઈ શું બે નો આશય ભેગો લઈએ, 325-26 નો. જેને આત્મા જ જોઈએ છે અને બીજું કઈ જોઈતું નથી, તેને ખાસ પ્રકારની પાત્રતાની પ્રાપ્તિ હોય છે. અને તેના અંતર બાહ્ય પરિણામો યથાર્થ રીતે પરિણમતા થઈ જાય છે. એમ સમજીને આત્માર્થી આ પ્રકારે પાત્રતામાં આવવા યોગ્ય છે, આવવા યોગ્ય છે.